તારીખ 31/10/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 906-913 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 421
બેનો સ્વભાવ જીવપદમાં જણાય છે, એટલે જીવ પોતે પોતાને દેહ સ્વભાવે અનુભવે છે, એવો જે મિથ્યાત્વ ભાવ એને લાગુ પડે છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ બધો દેહનો સ્વભાવ છે એમ કહેવું છે. જન્મ થવો, મરણ થવું, રોગ થવો, શોક થવો, દુઃખ થવું એ બધો જીવનો દેહનો સ્વભાવ છે. એ જીવ પદમાં જણાય છે, એ જીવ સ્વરૂપે પોતા રૂપે મારું હું મરી ગયો, હું જન્મ, મને રોગ થયો, મને દુઃખ થયો, એવો જે દેહનો સ્વભાવ તે જીવ પદમાં એટલે પોતા રૂપે જણાય છે, એવો જે અનાદિનો એકરૂપ મિથ્યાત્વ ભાવ તે જ્ઞાની ના વચન વડે દૂર થઈ જાય છે. એટલે સંક્ષેપમાં કહીએ તો દેહાત્મ બુદ્ધિનો છે એ મિથ્યાત્વ ભાવ છે, દેહાત્મ બુદ્ધિનો અભાવ જ્ઞાની ના વચન વડે થઈ જાય છે એમ કેવું છે. જ્ઞાનમાં જ્ઞેય ભાષે છે તે મિથ્યાત્વ નથી, અરે જીવને રાગ થાય છે એ મિથ્યાત્વ નથી. દેહનો સંયોગ છે, રાગનો સંયોગ છે, જ્ઞાનમાં જ્ઞેયનો સંયોગ છે, નૈતિક સંબંધ એ કોઈ મિથ્યાત્વ ભાવ નથી. પણ એમાં અહંપણું થવું તે મિથ્યાત્વ ભાવ છે. ના, એ અમાન છે, કોઈ પ્રકાશન નો નિષેધ કરવાનો અભિપ્રાય ત્યાં નથી. ત્યાં પણ સફળ પ્રકાશક નો નિષેધ કરવાનો અભિપ્રાય નથી, પણ અધ્યાત્મની પ્રધાનતાથી એને ગૌણ કરાયું છે. કેમ કે પરને જાણવાનું આ જીવને કોઈ પ્રયોજન નથી. જણાતું હોય તો પણ એને જાણવું એ કોઈ એનું પ્રયોજન નથી. એમાં જાણવાથી એને કોઈ પ્રયોજન નથી. નિષ્પ્રયોજનભૂત હોવાથી, અપ્રયોજનભૂત હોવાથી એને ગૌણ કરાયું છે. ત્યાં 271 માં તો નિજમાં નિજને જાણવાનો હેતુ છે, એ હેતુથી નિરૂપણ છે કે તું જ જ્ઞાન છો, તું જ જ્ઞાતા છો, તું જ જ્ઞેય છો. શું પર જણાય છે, પર જણાય છે એમ કરીને પર સાથે એકત્વ કરે છે એ તારી ભ્રાંતિ છે. એ પરનું એકત્વ તને થાય છે, જાણતા પર પર તરીકે નથી રહેતો એ તારી ભ્રાંતિ છે. પહેલી પંક્તિ છે, દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. શું નિરૂપણ કર્યું છે? કે દેહ અને જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, અને તેથી તે પ્રમાણે ક્રિયાની ઉત્પત્તિ થાય છે. હવે કે જીવની ઉત્પત્તિ રોગ શોક દુઃખ મૃત્યુ એવું જીવ પદમાં જણાય છે, છે તો દેહનો સ્વભાવ, પણ એ જીવ પદમાં નિજ પદમાં જણાય છે, જીવ પદમાં જણાય છે, એટલે પરપદના પરિણામો નિજ પદમાં જણાય છે. એવો જે અજ્ઞાન અનાદિનો એક રૂપ મિથ્યા પ્રભાવ દેહ અને જીવ સાથેનો તે જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, શું જળનો સ્વભાવ ભિન્ન ભાસે છે, ચૈતન્યનો સ્વભાવ ભિન્ન ભાસે છે એમ કહેવું છે. જળનો સ્વભાવ ભાસતો નથી એમ નથી કહેતા, શું જળનો સ્વભાવ ભિન્નપણે ભાસે છે, જળ ભાસતું જ નથી એમ નથી કહેતા. જળનો ચૈતન્યનો બંનેનો સ્વભાવ ભિન્ન ભિન્ન ભાસે છે, એટલે ભાસે છે તો બંને ભાસે છે પણ બંને ભિન્ન ભિન્ન ભાસે છે. જો વાસ્તુ જ ન હોય તો ભિન્ન ભિન્ન નિરીક્ષા કરવાનો પ્રશ્ન રહેતો નથી. તો વાસ્તુ જ નથી પછી એને ભિન્ન શું કહેવું, ભિન્ન શું કહેવું, કેમ કે દેખાતું જ નથી. પણ ભાસે જળ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન ત્યારે બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ત્યારે શ્રદ્ધા જ્ઞાનમાં નિજ નિજ રૂપે સ્થિત થાય છે. સ્વરૂપે તો નિજ નિજ રૂપે છે પણ એકત્વ થતું હતું એ શ્રદ્ધા જ્ઞાનમાં એ નિજ નિજ રૂપે સ્થિત થાય છે, એ શ્રદ્ધા જ્ઞાનમાં સ્થિત થાય છે એમ. ઉપર લીધું છે સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર અથવા તે જ્ઞેય, શું જળ છે તે સંબંધ માત્ર જ્ઞેય છે, જ્ઞેય નથી એમ નથી કહેતા. તે જાણવા યોગ્ય જ્ઞેય એટલે જ્ઞાતું યોગ્યમ જ્ઞેયમ, જે જાણવા યોગ્ય છે તેને જ્ઞેય કહીએ અને જણાવવા યોગ્ય છે એવો એનો જ્ઞેયત્વ ધર્મ છે. પણ પરદ્રવ્યમાં છે એ પરદ્રવ્યપણે જણાવવા યોગ્ય છે, શું પરદ્રવ પરદ્રવ્યપણે જણાવવા યોગ્ય છે તો એમાં જ્ઞાનને દોષ નથી. પણ પરદ્રવ સ્વદ્રવ્યપણે જણાય તો જ્ઞાનને દોષ છે, એ અનધ્યવસાય છે અથવા મિથ્યા છે. પત્રાંક 906 શ્રી હેમચંદ કુશળચંદ કોઈ મુમુક્ષુ છે એના ઉપર પત્ર લખેલો છે. આજ રોજ તમારો કાગળ મળ્યો, બેન ઈચ્છાના વરના અકાળ મૃત્યુના ખેદકારક સમાચાર જાણી બહુ દિલગીરી થાય છે. કોઈ અકાળ એટલે ઓચિંતો વગર માનગીએ અને નાની ઉંમરમાં મૃત્યુ થયું હશે. સંસારના આવા અનિત્યપણાને લઈને જ્ઞાનીઓએ વૈરાગ્ય બોધ્યો છે કે જે પદાર્થો અનિત્ય છે તેમાં પ્રીતિ કરવા યોગ્ય નથી, તેમાં તેનો આધાર લેવા યોગ્ય નથી, કેમ કે એ જીવને દુઃખનું કારણ થાય છે. એટલે વૈરાગ્યને બોધ્યો છે કે જે અનિત્ય છે એમાં પ્રીતિ શું કરવી, જે અશરણ છે એમાં પ્રીતિ શું કરવી, જે અસાર છે એમાં પ્રીતિ શું કરવી, અને જે જીવથી ભિન્ન છે જીવને મળતો નથી એવું જે અન્ય દ્રવ્ય એમાં પ્રીતિ શું કરવી, એ બધા કારણોને લઈને જ્ઞાનીઓએ વૈરાગ્યને બોધ્યો છે. બનાવ અત્યંત દુઃખકારક છે પરંતુ નિરુપાયે ધીરજ પકડવી જોઈએ. જ્યાં ઉપાય નથી ત્યાં ધીરજ રાખવી એ સિવાય બીજો કોઈ માર્ગ પણ નથી. તો તમે મારા વતી બહેની ઈચ્છાને અને ઘરના માણસોને દિલાસો અને ધીરજ અપાવશો અને બહેનનું મન જેમ શાંત થાય તેમ તેની સંભાળ લેશો. નાની ઉંમર હશે એટલે વિશેષ દુઃખનું કારણ થાય તો એને સાંત્વન આપતો એક પત્ર લેખો છે. સાથે સાથે એક વાક્ય નાખી દીધું છે કે સંયોગ વખતે જ વૈરાગ્ય હોય તો વિયોગ વખતે એટલો દુઃખકારક એ પ્રસંગ બનતો નથી. પણ સંયોગના કાળમાં મમત્વ ભાવે જીવ તીવ્ર રસ લે છે, એની મીઠાશને વેદે છે, એ વખતે જીવ ઝેર ખાય છે, શું કરે છે, એ મીઠાશ છે એ મીઠું ઝેર છે અને એ જ એને વિયોગ કાળે મોટો આઘાતનું કારણ બને છે. એક્શન અને રિએક્શન છે, જે દુઃખ થાય છે એ રિએક્શન છે. એટલે સંયોગ કાળે પણ મીઠાશ વેદવી જોઈએ નહીં. અંબાલાલ ભાઈ ઉપરનો પત્ર છે. શુદ્ધ ગુર્જર ભાષામાં સમયસારની પ્રત કરી શકાય તો તેમ કરતા વધારે ઉપકાર થવા યોગ્ય છે. આ ભાવના એમણે વ્યક્ત કરી છે અંબાલાલ ભાઈ પાસે કે તમે સંસ્કૃત શીખો અને શુદ્ધ ગુજરાતીમાં સમયસારનો અનુવાદ કરો તો એ વધારે યોગ્ય છે, વધારે ઉપકારનું કારણ લોકોને થશે. જો તેમ ન બની શકે તો વર્તમાન પ્રત પ્રમાણે બીજી પ્રત લખવામાં અપ્રતિબંધ છે. જો તમે અનુવાદ ન કરી શકો તો એની કોપી કરજો, નકલ કરજો, જે ભાષામાં છે એ ભાષામાં, ઢુંઢારી વગેરેમાં કે હિન્દીમાં, અને એમાં તમને કોઈ રૂકાવટ નથી. તો એ કામ ચાલુ રાખજો. અપ્રતિબંધ છે તે લખવાનું કામ તમે ચાલુ રાખજો, કેમ કે એ જમાનામાં આટલી પ્રેસની સગવડ નહોતી એટલે ગ્રંથોની નકલ કરવામાં આવતી હતી. એક કારણ એ હતું. બીજું કારણ એની અંદર એ પણ છે કે વાંચવા કરતાં લખવામાં ઉપયોગ વધારે રોકાય છે, અને જેને એ વિષયમાં રસ હોય તે વિષયને લખે તો એની રસવૃદ્ધિ થવાનો પણ એ લખવાની ક્રિયા નિમિત્ત પડે છે. એટલા માટે દક્ષિણ ભારતમાં તો તાડપત્રો ઉપર શાસ્ત્ર લખવાની આજે પણ પદ્ધતિ છે. જેઠ સુદ પાંચમ સુદ પંચમી આપણી આવે છે ત્યારે એ લોકો મોટો ઉત્સવ કરે છે, શાસ્ત્રની પૂજા કરે છે, અને કેટલાક પરિવારમાં કોઈ ને કોઈ એક ગ્રંથ, કોઈ એક વ્યક્તિ અથવા આખો પરિવાર મળીને એ ગ્રંથને તાડપત્રો ઉપર લખવાનો નિયમ લે છે કે આવતી જેઠ પંચમી સુધીમાં આપણે આ શાસ્ત્ર લખવું. અને એવી રીતે સેંકડો શાસ્ત્ર તાડપત્રી ઉપરના હસ્તલિખિત ત્યાં તૈયાર થાય છે, ઘરે ઘરમાં, અનેક ઘરોમાં, અનેક પરિવારોમાં. ત્યાં તાડપત્ર પણ સુલભ છે, કેમ કે ત્યાં તાળી ઘણી થાય છે, અને લખવાના જે સાધનો છે તાડપત્ર ઉપર લખવા માટે લોખંડની લોઢાની સળી જેવું આવે છે, અણીદાર સોય જેવું, એમાં ખાડો પડી જાય, લખતી વખતે એમાં ખાડો પડી જાય, ઘૂંસાઈ જાય. અને તાડપત્રનું આયુષ્ય પણ સારામાં સારા કાગળના આયુષ્ય કરતા વધારે લાંબુ છે. સારામાં સારો કાગળ દસ્તાવેજ માટે વપરાય છે, મકાનોના દસ્તાવેજ કરે છે, એની જરૂર લાંબા ગાળા સુધી પડે એને બોન્ડ પેપર કહે છે. એ લગભગ 200 વર્ષનું આયુષ્યનું ગણાય છે. 200 વર્ષ સુધી હાવ ખલાસ ન થાય, જીર્ણ તો થઈ જાય પણ ખલાસ ન થાય. તાડપત્રમાં આજે 2000 વર્ષ સુધી, 2500 વર્ષ સુધીના તાડપત્રી ઉપરના ગ્રંથો આજે પણ ઠીક સારી સ્થિતિમાં જોવા મળે છે, સાચવા હોય તો. એટલે કાગળ કરતા તાડપત્રની ડ્યુરેબિલિટી જેને કહેવાય, ટકાઉ શક્તિ એ વધારે છે. એવું કોઈ પ્રક્રિયા છે વધારે ટકાઉ બનાવવા માટે? એટલે નકલ કરવાનું કારણ એ પણ છે કે લખનારને અધ્યાત્મ શાસ્ત્ર લખે તો અધ્યાત્મ રસનું પોષણ મળે, એ કારણે પણ શાસ્ત્ર લખવાની પદ્ધતિ, નકલ કરવાની પદ્ધતિ હોય છે. ગુરુદેવે પોતાના જમાનામાં મોક્ષ માર્ગ પ્રકાશક નો સાતમો અધિકાર હાથે લખી લીધો હતો. સાતમો અધિકાર એમણે હાથે લખી લીધો. મિથ્યાત્વ નું પ્રકરણ છે ને, જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિ નું પ્રકરણ છે. આ રીતે જૈનો ને પણ મિથ્યાત્વ થાય છે. દેવગુરુ શાસ્ત્ર સાચા હોય એના જેવી જૈન ની વાત છે. ઓલા સ્થાનક વાસી શ્વેતાંબર ની વાત નથી, દિગંબર જૈનો છે એને પણ મિથ્યાત્વ નું કારણ થાય છે. તો કેવી રીતે થાય છે? પ્રયોજનભૂત હોવાથી લખી લીધેલું. 908 એ પણ અંબાલાલ ભાઈ ઉપરના 7, 8, 9, 10 બધા અંબાલાલ ભાઈ ઉપરના પત્રો છે. જણાવતા અતિશય ખેદ થાય છે કે સુગ્નભાઈ શ્રી કલ્યાણજીભાઈ કાંસમાં એને કેશવજીભાઈ કહેતા હશે, એ આજે બપોરે 15 દિવસની મરણાની કસરમાં તે નામ વર્તી દેહ પર્યાય છોડ્યો છે, મૃત્યુ થયું છે એમ નથી લખ્યું. એ નામ વર્તી, એ નામથી એ દેખા ઓળખાતા હતા એવા દેહની પર્યાયનો એમણે ત્યાગ કર્યો છે, છૂટી ગયું છે દેહ એમનો. જનક સમાચાર છે એ અંબાલાલ ભાઈ ને લખ્યા છે. 909 જો સ્વામી કાર્તિકેયાનું પરીક્ષા અને સમયસારની પ્રતો લખાઈ રહી હોય તો અત્રે મૂળ પ્રતો સાથે મોકલાવશો, અથવા મૂળ પ્રતો મુંબઈ મોકલાવશો. એ પોતે ધર્મપુર આવ્યા છે, અહીંથી એમને તબિયત જરા મુંબઈમાં ખરાબ થયેલી, એટલે આરામ માટે હવાફેર માટે જેને કહીએ એ ધર્મપુર આવ્યા છે. ધર્મપુરમાં એમના જે વેવાય છે બન્યાતા એમનું પહેલે એમને ત્યાં ઉતરવાનું થયું હતું. ત્યાં એ કોઈ સરકારી ખાતામાં એન્જિનિયર હતા, એટલે ત્યાં ધર્મપુરમાં 1-1.5 મહિનો રહ્યા છે. 7 મહિનામાં આવ્યા છે ને, ત્યાં સુધી છે ધર્મપુરમાં. ચૈત્રવત તેરસ સુધી છે, મહિનો દાડો લગભગ છે ત્યાં. માવત 14 મુંબઈ સુધી પત્ર છે, ચૈત્ર સુધમાં આવ્યા છે, એટલે આખો ચૈત્ર મહિનો લગભગ રોકાણા છે ધર્મપુરમાં. ધર્મપુર આવ્યું અહીંયા ઉત્તર ગુજરાતમાં પેટલાદ પાસે, પેટલાદથી વાસદ બાજુ જતા રસ્તામાં આવે છે. એ જુદું ધર્મ છે, એ ખંભાત પાસે છે અને આ પેટલાદ પાસે છે. બોરસદ ને પેટલાદ એની વચ્ચે છે, એટલે પ્રતો કરવાનું લખવાનું પહેલા નકલ કરવાના આ બે શાસ્ત્રોનું વાત થઈ હશે, એ થઈ ગયું હોય તો મૂળ અને નકલ બંને, અસલ અને નકલ બંને મોકલવા માટે એમણે સૂચના કરી છે. પ્રતો ઉતરતા હજી અધૂરી હોય તો ક્યારે પૂર્ણ થવાનો સંભવ છે તે જણાવશો, એટલે કે એમાં બહુ મોડું કરતા નહીં. સામાન્ય રીતે આવા કામમાં એટલા માટે મોડું નથી કરવાનો અભિપ્રાય હતો કે નકલ થાય તો બીજા કોઈ જીવને એ નકલ વાંચવાનો ઉપયોગ થાય, અને એ બીજાને ઉપયોગમાં આવે એવી ચીજમાં મોડું ન થાય તે ઈચ્છનીય છે, એ અભિપ્રાયથી એ વાત છે. શાંતિ, ઓમ શાંતિ. 910 પત્ર. શ્રી સમયસાર અને કાર્તિકેયાની પરીક્ષા મોકલવા વિશેનું પત્ર મળ્યું છે, જેને ચૈત્ર સુદ 8મે લખેલું છે, 11 પાછો ફરીને રિમાઇન્ડર આપ્યો છે. શું? કે તમને 3 દિવસ પહેલા લખ્યું હતું, એ પત્ર તમને મળી ગયો હશે. આ પત્ર સંપ્રાપ્ત થતા અત્રે આવવાની વૃત્તિ અને અનુકૂળતા હોય તો આજ્ઞાનો અતિક્રમ નથી, ત્યાંથી ખંભાતથી બહુ દૂર નથી, આ સોમાખેડા જિલ્લામાં છે. એટલે અને પેલો આણંદ જિલ્લામાં છે, બાજુ બાજુમાં છે. આમ તો તમને અહીંયા આવવાની છૂટ છે, ખરું ખુશીથી તમે ધર્મપુર આવશો. તો મારી સાથે એક મુમુક્ષુભાઈનું આવવાનું, થતાં પણ આજ્ઞા ન અતિક્રમ નહીં થાય એ રીતના, બદલે બે જણા આવો તો પણ ઠીક વાત છે, કાંઈ વાંધો નથી. જો ગોમટસાર આદિ કોઈ ગ્રંથ સંપ્રાપ્ત હોય તો તે એને કર્મગ્રંથ, પદ્મનંદી પંચવિંશતિ, સમયસાર તથા શ્રી કાર્તિકેય અનુપ્રેક્ષા આદિ ગ્રંથો અનુકૂળતા અનુસાર સાથે રાખશો. આટલા ગ્રંથોમાં જેટલા ગ્રંથોની અનુકૂળતા હોય એટલી તમે સાથે લેતા આવજો. અષ્ટ પ્રાવૃત ના 115 પાના સંપ્રાપ્ત થયા. સ્વામી વર્ણમાન જન્મતિથી ચૈત્ર 37 છે ને, એટલે જન્મ કલ્યાણક દિન છે ભગવાન મહાવીર સ્વામી નો, એ તિથિ નાખે છે 912. ધન્ય તે મુનિવરાજે ચાલે સંભાવે રે, જ્ઞાન અંત જ્ઞાનીશ મળતા તન મન વચને સાચા, દ્રવ્ય ભાવ સુધાજે ભાખે સાચી જીનની વાચા રે, ધન્ય તે મુનિવરાજે ચાલે સંભાવે રે. તેનું પછી દેવું છે, મને દિશા માટે વાત લખી છે, યશોવિજીજીનું રચના છે. તે મને મને એવો ધન્ય છે કે જે સંભાવે ચાલે છે, ચાલતા પણ જેનો સંભાવ છે, સંભાવનો માં રહીને ચાલે છે, પોતાના નાયક ભાવમાં રહીને ચાલે છે. જ્ઞાનવંત જ્ઞાની શું મળતા તન મન વચને સાચા રે, અને મન વચન કાયા બધામાં સત્યપણું છે, સરળપણું છે. દ્રવ ભાવ સુધાજે વાખે સાચી જીનની વાચા, દ્રવ્ય અને ભાવે જે અમૃત જેવી વાણી છે એ ધન્ય મુનિવરો છે કે જે સંભાવે ચાલે છે. મુનિ દશાનું વર્ણન એક કડી લખી છે. પત્રો સંપ્રાપ્ત થયા હતા, એક પખવાડિયા થયા અત્રે સ્થિતિ છે, એટલે બરાબર ચૈત્ર સુધી તમે આવ્યા છે, અને લગભગ આખો ચૈત્ર મહિનો રોકાણા છે. એક પખવાડિયું એટલે 15 દિવસ થયા. ચૈત્રવદ એકમે એમ લખે છે કે 15 દિવસથી અહીંયા સ્થિતિ છે. શ્રી દેવકરણ આદિ આર્યોને નમસ્કાર પ્રાપ્ત થાય, આર્ય શબ્દ વાપરે છે, દેવકરણ આદિ આર્યોને નમસ્કાર થાય, એટલે આગલી વાત નું અનુસંધાન આવી જાય છે ને. સાણંદ અને અમદાવાદ ના ચાતુર્માસ ની વૃત્તિ ઉપશાંત કરવા યોગ્ય છે અને એમ જ શ્રેયસ્કર છે. ત્યાં સામાજિક વિરોધ નું જે કારણ હતું એ પરિણામ હવે છોડી દેવા, કેમ કે એ તો હવે ચાતુર્માસ પૂરા થઈ ગયા અને વિહાર એ કરી નાખ્યો. હવે ખેડાની અનુકૂળતા ન હોય તો બીજા યોગ્ય ક્ષેત્ર ઘણા સંપ્રાપ્ત થવા યોગ્ય છે, એટલે ખેડામાં પણ વિરોધ હોય તો કોઈ બીજા ક્ષેત્રમાં જવું, હાલ તેમનાથી અનુકૂળતા રહે એમ કર્તવ્ય છે. બાહ્ય અને અંતર સમાધિ યોગ વર્તે છે, અમને તો અંતર બાહ્ય સમાધિ યોગ વર્તે છે, અમે તો અમારા આત્મામાં બરાબર રહીએ છીએ, પરમ શાંતિ, તબિયત અસ્વસ્થ છે આ દિવસમાં, અંતર બાહ્ય સમાધિ યોગ છે અને પરમ શાંતિ છે. 913 પત્ર પણ ધર્મપુરથી લખેલો છે. પત્રમાં ઘણી અધ્યાત્મ અને એમનો વિષય લીધો છે. એમણે પુત્ર સંપ્રાપ્ત થયું, અત્રે સમાધિ છે. વનમાળી ભાઈ ઉમેદરામ કરીને ગોધાવીના એક મુમુક્ષુ છે, યોગ્ય લાયક મુમુક્ષુ છે એમ લાગે છે પત્ર જોતા. એટલે વિષય પણ પત્રનો સારો આવ્યો છે. અને એ વનમાળી ભાઈની પોતાને પણ કોઈ રોગ આવ્યો છે ઓચિંતો, અને રોગ નો ઉદય થવા છતાં પણ પરિણામ બહુ સારા રહ્યા છે. તેથી પોતે પણ સંતોષ વ્યક્ત કર્યો છે. પહેલા જે વાત લખી છે કે અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે, એમ કે તમને ઓચિંતો શારીરિક અશાતાનો ઉદય થયો છે. અકસ્માત એટલે ઓચિંતો, આગળ પાછળ કઈ કારણ સિદ્ધો જ રોગ ચાલુ થઈ ગયો હોય અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું. અને તમે એ ઉદયના કાળમાં ઘણી શાંતિ રાખી છે, તમારા પરિણામને તમે વધારે બગાડ્યા નથી, અને તેથી અમને સંતોષ પ્રાપ્ત થયો હતો. એ સમાચાર અમને મળ્યા હતા. એ વાત કરી હશે કે લખી હશે ભાઈને બહુ મોટો રોગનો હુમલો આવ્યો છે, પણ બહુ શાંતિથી એ ઉદયને વેદે છે, એમને સંતોષ થયો. સારી વાત છે. મુમુક્ષુ યોગ્ય ભૂમિકામાં પણ એટલા પરિણામને બગાડવા દેતા નથી. હવે એના ઉપર બહુ સરસ વાત કરી છે કે મુમુક્ષુ જીવને અશાતાનો ઉદય આવે એટલે રોગ થાય તો, કંઈક પ્રતિકૂળતા થાય તો એના પરિણામ યથાર્થપણે કેવા રહેવા જોઈએ કે કેવા હોવા જોઈએ એ ઉપર બહુ સારો વિષય લીધો છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત સાતા અસાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. વેદનીની પ્રકૃતિ કાં સાતાની હોય ને કાં અસાતાની હોય, તમામ સંસારી જીવોને આ ઉદય તો ચાલુ, આઠે કર્મનો ઉદય ચાલુ હોય છે ને, એટલે વેદનીનો ઉદય પણ ચાલુ હોય છે ને. એમાં અસાતા વેદનીનો હોય અને સાતા વેદનીનો બે પ્રકાર છે. એ બંનેનો ઉદય પૂર્વકર્મ વશાત સમસ્ત સંસારી જીવોનો અનુભવ યાદ કરે છે, જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. શું સાતા ગૌણ થઈ જાય છે અને કોઈને કાંઈ કોઈને કાંઈ કોઈને કાંઈ કોઈને કાંઈ કાંઈ ને કાંઈ અસાતા ચાલતી હોય છે. બહુ સારું તંદુરસ્ત શરીર દેખાતું હોય એને પૂછો કે કેમ કાંઈ તકલીફ, તમારે તો કોઈ તકલીફ નથી ને, તો કે ના અમુક તો છે એમ કે છે. શું આમ તો થાય છે કે છે, અને થોડી પ્રતિકૂળતા પાસે બધી અનુકૂળતા ગૌણ થાય ને, આ માટે તો સારું, આ ન હોય તો સારું, એ પ્રકારના પરિણામ સામાન્ય રીતે જીવોના ચાલે છે. જેમાં મુખ્યપણે તો સાતાનો જ ઉદય અનુભવાય છે, ક્વચિત અથવા કોઈક દેહ સંયોગમાં કોઈ જીવને, બધા 100% નથી લેતા, કેમ કે એવું પણ બને કે કોઈને ન પણ રોગ હોય, પણ એવો તો કોક જ નીકળે ક્યારેક જ અને કોઈકને જ એમ કે છે. દેહના સંયોગમાં સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. વિશેષપણે સાતાનો ઉદય હોય જીવન દરમિયાનમાં એવો તો કોક જ હોય છે. બાકી સાતા અસાતા બંને આવે છે, એમાં અસાતા વધારે આવે છે, પણ સાતા વધારે હોય એવો કોક હોય છે. પણ વસ્તુતાએ જ્યાં સાતાનો ઉદય હોય ત્યાં પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદા બયાજ કરતો હોય છે, કેમ કે દ્રષ્ટિ પોતા ઉપર નથી, દ્રષ્ટિ બહાર છે, એટલે બીજાનું જોઈને પણ જીવ બયાજ કરતો હોય છે. આને આમને મારે આમને, આને આમને મારે આમ નહીં, અને દુનિયામાં શેરને માથે સવાશેર હોય છે. એવું નથી હોતું, હવે મારે આગળ કોઈ નથી એવું કોઈને લાગતું નથી, કોઈને કોઈને ને કોઈને જોયા જ કરે છે, અને આમ છે ને આપણે આમ નથી, આને આમ છે ને આને આપણે આમ નથી. સંયોગો કોઈને પૂરા નથી, એનો અર્થ શું છે? સંયોગો બધાને અધૂરા છે. ચક્રવર્તી હોય તો પણ એને સંયોગો અધૂરા છે, અને ઇન્દ્ર હોય તો પણ એને સંયોગો અધૂરા છે. અજ્ઞાન દશાને લીધે અથવા બાહ્ય દ્રષ્ટિને લીધે જીવને અધૂરું પોત પાલવતું નહીં હોવાથી, અધૂરાનું પોષણ નહીં હોવાથી, અને પૂરું જોઈતું હોવાથી એનો અંતરદાહ છે એ ચાલુ ને ચાલુ રહે છે, બયા જ કરે છે. જીવ અંદર માં બયા જ કરે છે. હા, એને પણ એ પણ વધતા વ્યવસાયમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે, એવું છે. કોઈ સંસારી જીવને પૂછો કે હવે તારે કઈ જોઈતું નથી એવું આવી ગયું બધું, તો કે ના, એક નહીં મળે તમને. હવે કઈ જોઈતું નથી એવો એક પણ સંસારી તમને નહીં મળે. પૂર્ણ જ્ઞાની પણ જે અસાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી. શું એ અસાતાના પ્રકરણનો વિચાર કરીએ તો જગતમાં તીવ્રમાં તીવ્ર અસાતા એટલી બધી હોય છે, એટલી બધી સાતા અનંત વાર આ જીવે પણ ભોગવી છે, અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે, એવી અસાતા ઉત્પન્ન થાય એના કારણોનો હજી પણ નાશ કરવામાં ન આવે, એ છે. શું તો ભોગવવી પડે એ પણ સુનિશ્ચિત છે, તો એવી વેદનામાં ફરીને આવવું પડશે, નિયમબદ્ધ પણ આવવું પડશે, એમાંથી છટકી શકાશે નહીં. એમ જાણીને, એવું વિચારીને, એમ જાણી એટલે એવું વિચારીને વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદારૂપ સાતા, કેવી સાતા કેવી કીધી? અંતરદારૂપ સાતા, સાતા એકલી ન લીધી, એ તો શરીરની સાતા છે, પણ અંદરમાં અંતરદાની અસાતા તો ચાલુ જ છે. એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષોએ તે અંતરદારૂપ સાતા અને બાહ્યાભ્યંતર સંકલેશ અગ્નિ રૂપે જ પ્રજ્વલિત એવી અસાતા, અંદર અને બાહ્ય બંનેમાં પ્રતિકૂળતા હોય, એને લઈને આ જીવને ક્લેશ થતો હોય, અને જેમ અગ્નિથી દાઝે એમ ક્લેશથી બળતો હોય જીવ, એવી અસાતાનો આત્યંતિક વિવેક માર્ગ વેશવા તત્પર થયા એ વિચારવાન જીવોએ એમ વિચાર્યું કે આ બંને પ્રકાર અંતરદારૂપ સાતા અને અંતરબાહ્ય રૂપ ક્લેશ આ મટે એનો કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ. એનો અર્થ કે એમને જરૂરિયાત દેખાણી, ગવેષવાનો અર્થ શું છે? કે એમને જરૂરિયાત લાગે કે જીવને જે સંસારમાં દુઃખના કારણો છે એ દુઃખના કારણો કોઈ પણ પ્રકારે શાંત કરવા જોઈએ, મટાડવા જોઈએ, અને એ મટવાનો ઉપાય શોધી કાઢવો જોઈએ. હા, કારણ કે બહારમાં સાતા હોય, તંદુરસ્ત શરીર હોય, અને અંદરમાં અપેક્ષા વૃત્તિઓ એટલી બધી હોય કે શરીરની તંદુરસ્તી ઉપર એનું ધ્યાન ન જાય, એને તો અંદરમાં હળકતો હોય, આ જોઈએ ને તે જોઈએ, આ જોઈએ ને તે જોઈએ. એ અંતરદારૂપ સાતા છે, બહારમાં સાતા છે પણ અંદરમાં તો બળે છે, અગ્નિની જેમ હળગે છે. શું ભાષા બહુ જોરદાર હતી આ વિષયમાં, કે બહારમાં એમ દેખાય કે આ ભાઈ શરીર સારું છે, કુટુંબ બહુ સારું છે, મકાનો, પૈસા, આબરૂ, કીર્તિ, મોટર ગાડીઓ બધું બહુ સરસ છે, બધું સારું હોય, પણ અંદર માં હોળી હળકતી હોય છે એમ કહેતા હતા. એને ઊંઘ આવે નહીં. શું એની ઊંઘ આવે નહીં? કેમ કે એને ભય છે કે આ અત્યારે લાગે છે સારું એવું, બધું સારું સારું છે, પણ કોને ખબર કે ઘડીકમાં શું થઈ જશે. સંયોગોનો પલટો અથવા અનિત્યતાને લઈને એટલા ફેરફારો ઝડપી થાય છે સંયોગોના કે કાંઈ વિચારે એ પહેલાં તો બધું બની જાય છે, ન બનવાનું વિચારે એ પહેલાં તો બધું બની જાય છે. અને એનો ભય એને કાળજાને અંદરમાં કોરે છે. અરે શું થશે, ક્યારેક શું થશે, ક્યારેક શું થશે, એમને એમ એ ભગવાને ભયમાં જીવતા હોય છે. બધે ભઠ્ઠી ભઠ્ઠી ને ભઠ્ઠી, કેમ કે એ ચિંતા જે એને અગ્નિની જેમ શેકે છે, એ ચિંતા એને ચિંતા રહી થઈ શકે નહીં. અને ચિંતામાં ને ચિંતામાં એ લોકોને બીજાને સુખી દેખાય, પણ એ વિચારો ખરેખર સુખી નથી, એ અંતરદાય રૂપસાતા છે એને. એટલે એવું દુઃખ મટાડવા માટે પણ જેઓ એનો એ માર્ગ શોધવા તત્પર થયા, એ દુઃખનો ઈલાજ શોધવા તત્પર થયા, અને તે માર્ગને ગવેષો, શું ગવેષીને એ તો લીનથી આગે છે, એવા વિચારવાન જીવોએ એ માર્ગ શોધી કાઢ્યો. એ માર્ગ ગર્વેશી પ્રતીત કરી જ્યારે એમને જાણવા મળ્યો ત્યારે એમને વિશ્વાસ આવ્યો, પ્રતીત થયો, જ્ઞાન અને શ્રદ્ધાન સાથે લીધું, અને તેને યથાયોગ્યપણે આરાધ્યો, એટલે ચારિત્ર લીધું, જ્ઞાન શ્રદ્ધાન અને ચારિત્ર. એ માર્ગને શોધ્યો, તે માર્ગની પ્રતીત કરી, તે માર્ગનું આરાધન કર્યું, અને અવ્યાબાદ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા. તે વિચારવાન ઉત્તમ પુરુષો હતા, જે જેઓ પોતાના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં લીન થયા એને આયા ઉત્તમ વિચારવાન પુરુષો કયા છે એવા જીવને. બાકી એમને જે જીવે છે એ તો બધા અનંત જન્મ મરણને પ્રાપ્ત કરવા વાળા છે, એને કોઈ ઉત્તમપણું એ કહી શકાય નહીં, વિચારવાનપણું એને કહી શકાય નહીં. આમ કહીને બહુ સરસ વાત એ કરી છે કે જો કોઈ જીવ પોતાને વિચારવાન માનતો હોય તો શું પોતે એમ સમજતો હોય કે હું એક વિચારક છું, વિચારવાન જીવ છું, તો તે આ બધો વિચાર કર્યો છે કે આ જગતમાં દુઃખનો જ અભાવ થાય એવો કોઈ ઉપાય છે કે નહીં, ને એ ઉપાય હું કેવી રીતે સંપ્રાપ્ત કરું, એ ઉપાય કેવી રીતે મેળવું, એટલી વિચિક્ષણતા આવે અને એની જરૂરિયાત દેખાય ત્યારે એને સમજવું કે વિચારવાન પણ છે. જો એની જરૂરિયાત ન લાગે એ વિષયને વિચારે નહીં તો એ વિચારવાન પણ એને પ્રાપ્ત થતું નથી, એને બીજી ભાષામાં અવિચારી જીવો કહી શકાય. જે પોતાના સુખનો વિચાર કરતા નથી, દીર્ઘ દ્રષ્ટિએ હવે પછીના અનંત કાળમાં હું ક્યાંય દુઃખી ન થાવ એવી લાંબી દ્રષ્ટિથી જે પોતાના સુખનો વિચાર કરતા નથી એને વિચારવાન નહીં કહેતા અવિચારી કહેવામાં આવે છે. હા, એ બધી સંસારની ચતુરાઈ છે, એ માઠી ગતિનું કારણ છે, એની તો ગતિ હારી હોતી નથી એવી પરિસ્થિતિ છે. લોકો એને બુદ્ધિશાળી ગણે, લોકો એની સલાહ સૂચના પૂછે, એ પોતા એને પોતાને પણ એમ હોય કે મને લોકો પૂછવા આવે છે, બીજા કરતા હું વધારે બુદ્ધિવાળો છું, પણ તારી અધિગતિ નો તને વિચાર આવતો નથી, એ વધારે બુદ્ધિ વાળો કે ઓછી બુદ્ધિ વાળો, શું તને સમજવો? મુમુક્ષુને કીધું તો આમ તો ભાગ્ય જ, વ્યક્તિગત વાત ગુરુદેવ ભાગ્ય જ કરે, પણ કોઈના ઉપર કૃપા ના પરિણામ થઈ જાય તો કઈ દે નહીં. કુદરતી એકલા હતા, હું જઈ ચડ્યો બરાબર, એને વાત કરતા હતા. સાંજે ચર્ચા પહેલા 15-20 મિનિટ બધા ચર્ચાના ટાઈમે આવ્યાનો કારણ સાંભળ્યું છે કે તમે બહુ બુદ્ધિવાળા છો, પાંચમાં પૂછાવ છો, ક્યાંય પણ કોઈને ગૂંચ પડી હોય તો એનો ઉકેલ તમે લાવી દો છો, વ્યવહાર કુશળ જેને કહેવામાં આવે છો, બહુ વ્યવહાર કુશળ છો તમે. સાચી વાત કહું, આ આત્માનું ભલું કરી લે ને એ ડાયો, પોતાના આત્માનું ભલું કરી લે એ ડાયો, અને પોતાના આત્માનું ભલું કરવાનું ચૂકી જાય એ ગાંડો. માટે અવસર આવ્યો છે, આ વાત બધે મળતી નથી. શું આ વાત બધે મળતી નથી સંપ્રદાયમાં ક્યાંય છે નહીં. મિત્ર તો મૂળ દિગંબર હતા, સંપ્રદાયમાં ક્યાંય છે નહીં. અત્યારે જે અહીંયા વાત ચાલે છે સંપ્રદાયમાં ક્યાંય છે નહીં. તમે ડાયા હોય તો તક ઝડપી લેજો એમ કેવું છું એમને, એટલા શબ્દો નહોતા વાપરા, પણ ખરેખર જો તમે ડાયા હોય તો આ તક ઝડપી લેવા જેવી છે. સંસારના કાર્યો જે બધા પાપના પરિણામ છે એને કરવું, કરાવવું, અનુમોદવું, એ બધું અધોગતિનું એક જ ફળ છે એમ છે. બાહ્યાભ્યંતર સંકલેશ રૂપ અગ્નિ રૂપે પ્રજ્વલિત એવી અશાતા, એ બંનેનો આત્યંતિક વિયોગ, આત્યંતિક વિયોગ એટલે સર્વનાશ, એ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા. માર્ગને ગવેષી પ્રતીત કરી તેને યથાયોગ્યપણે આરાધીને, જો જેમ તેમ નહીં, યથાયોગ્યપણે એનું આરાધન કરી, કર્યા બાદ સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવ રૂપ, એવો સ્વભાવ છે, અવ્યાબાદ સુખ સ્વરૂપ છે આત્માનો સ્વભાવ, એવા શુદ્ધ સ્વભાવ રૂપ પરમ પદમાં લીન થયા, આ પરિણામ કર્યા એમણે. અને એ પરિણામ એ જ એનો ઉપાય છે, એ જ એ શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, આચરણે કરીને પરમ પદમાં જ લીન થવા યોગ્ય છે, એ પરિણામ એમણે કહ્યા. એટલે સંસારના સાતા સાતાના બંને વેદનીને ટાળ્યા, એકે વેદનીનો બાંધવાનો પ્રશ્ન રહેતો નથી એમાં. સાતા સાતાનો ઉદય અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા, હવે શું છે કે આ એક રોગ છે, સાતા અને અસાતા એ જીવને રોગ છે, અને બુદ્ધિવાળો વિચારવાન જીવ તો દરેક વાતના મૂળમાં જાય છે. શું એને તબીબી ભાષામાં, ડોક્ટરી વિજ્ઞાનમાં રૂટ કોઝ કહેવામાં આવે છે. શું રૂટ કોઝ કહેવામાં આવે છે? મૂળ કારણ શું, આ રોગનું મૂળ કારણ શું? તાવ આવ્યો છે એમ નહીં, શરદી લાગી છે માટે તાવ આવ્યો છે, તો એ શરદીને મટાડવાનો ઉપાય કરે, તાવ આપો આપ જાય. પેટમાં બાદી છે માટે તાવ આવ્યો છે, તો એ બાદી કાઢે એટલે તાવ આપો આપ જાય મૂળમાંથી. ખાલી શરીર તૂટવું છે માટે એની ગરમીને નીચે લાવવાની ઇન્જેક્શન આપી દો એમ નહીં, એને મૂળમાંથી કાઢવાની વાત છે. તે બુદ્ધિમાન માણસોનો પ્રયત્નનો એક પ્રકાર છે કે દરેક વાતના મૂળમાં જાય છે અને મૂળમાંથી એને સમજે છે અને મૂળનો નાશ કરે એટલે આપોઆપ બાકી બધી વાત પાછળની ઠીક થઈ જાય છે. સાતાસાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થાય છે એ એક રિઝલ્ટ છે, પરિણામ છે, એક કાર્ય છે ને એનું કોઈ કારણ હોય છે. એના મૂળ કારણોને ગવેષતા એવા તે મહત્પુરુષોને એવી વિલક્ષણ સ્વ આનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી કે સાતા કરતા અસાતાનો ઉદય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રાપ્ત થયે તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતો. આ એક વાત એમને બહુ સારી લખી છે. કે ખરેખર તો સામાન્ય રીતે કોઈ પણ પ્રાણી અસાતાના ઉદયથી ડરે છે, એમ વિચારે છે કે મને કોઈ અસાતા ઉત્પન્ન ન થાય તો સારું, મને કોઈ રોગ ન આવે તો સારો. જ્ઞાનીઓ એમ ઈચ્છતા નથી. એ તો એમ કે છે કે ફરીને અસાતા ન આવે એના માટેનો કોઈ ઇલાજ કરવો હોય તો અસાતાના ઉદયમાં કરવો જોઈએ. ઠીક, જે અસાતાનો ઉદય આવવાનો છે એ તો પૂર્વ કર્મ કૃત આવવાનો છે, પૂર્વે બાંધેલા કર્મને લઈને આવવાનો છે. હવે જો જીવ એમ ઈચ્છા કરે કે આ ન આવે તો સારું, એથી કાંઈ અટકી જાય નહીં. પણ ન આવે તો એવા, ન આવે તો સારું એવા પરિણામમાં ફરીને અસાતા કર્મ બંધાય. અને આવે ત્યારે પણ આ મને રોગ ન થયો હોય તો સારું, એ પણ ફરીને જ અસાતાનું કર્મ બાંધે. એ રોગ ન થયો હોય તો સારું અને થાય તો હવે જલ્દી મટાડું દવા કરીને, એમાં પણ ફરીને અસાતાનું કર્મ બંધાય છે. એમ અસાતાના અણગમામાં જેટલા પ્રકારના પરિણામ થાય છે, દવા દારૂ વૈદ્ય ડાક્ટરથી માંડીને તે બધા નવીન અસાતા કર્મને બાંધે છે. બે વખતે અસાતા મુખ્યપણે બંધાય છે, એક અસાતાના ઉદયમાં અને એક સાતાના ઉદયમાં. સાતા બહુ પ્રિય લાગે, આપણે તો બહુ સરસ આપણું શરીર છે, ખાઈ શકીએ, સરખાઈનું દાબીએ કાંઈ વાંધો આવે નહીં. અને એ જે રસથી, રસગ્રદ્ધિથી જે જીવ આહાર કરે છે અને એની જે મીઠાશ વેદે છે, ત્યારે પણ જીવને અસાતા વેદને બંધાય છે. તેને રોગનું કારણ છે, ભોગે રોગ ભયમ. એ જે આહાર આદિ પંચેન્દ્રિયના ભોગો છે એ બધા નવા જ રોગનું કારણ છે સામાન્યપણે. એમાં આહારનો વિશેષ પ્રકાર છે. અસાતાનો અણગમો એ પણ અસાતા વેદનીનો બંધ કરે છે અને સાતાનો ગમો પણ અસાતા વેદનીનો બંધ કરે છે. માટે મુખ્યપણે અસાતા હોય છે જીવોને સંસારમાં, કહ્યું ને તો મુખ્યપણે તો અસાતા જ વર્તે છે. એનું કારણ કે અસાતા જાજી બાંધે છે. શું સાતા કરતા અસાતાના કર્મને જીવ વધારે બાંધે છે એટલે એનો ઉદય પણ વધારે જોવામાં આવે છે. શું સનતકુમાર ચક્રવર્તી દાખલો લીધો છે કે નહીં, એને પારિણામિક ભાવે સાતાની ઈચ્છા કહી છે. શું એની સાતા ઈચ્છવી તો કેટલા પૂરતી ઈચ્છવી, કે હું મારું ધર્મ સાધન, આત્મ સાધન, સંયમ આદિ સાધન બરાબર કરી શકું, એમાં કોઈ ક્ષતિ ન પહોંચે, એવા આશયથી માત્ર વિકલ્પ આવે એવા આશયથી માત્ર કરી નથી શકતો કઈ દેહનો, એને ખબર છે કે હું કઈ કરી શકતો નથી. એ તો બરાબર કે જ્ઞાન હોવું જ જોઈએ, નહીં તો મોટી ભૂલ પડે. છતાં પણ એમ ઈચ્છે કે દેહની સાતાથી ધર્મ સાધન વિશેષ કરીને કરવામાં ઠીક રહેશે તો એને ત્યાં પાપ બંધ નથી થતો. શું પરિણામે બંધ છે ને, તો ત્યાં એને પાપ બંધ નથી. તો મુનિરાજ આહાર લે છે અને પાપ બંધ નથી થતો. શું પણ દેહને અનુકૂળતા ખાતર જેટલા પરિણામ હોય, શારીરિક સાતાની અનુકૂળતા ખાતરના જે પરિણામ હોય, એ બધા તો અવશ્ય અસાતા વિજ્ઞાનને પાપ પ્રકૃતિને જ બાંધે છે. એમાં તો બીજો કોઈ ઈલાજ નથી. એક પત્ર આવ્યો છે, આમાં પત્ર આવ્યો છે, દેહને વાંછા, જો દેહની વાંછા કરવી તો આટલા પૂરતી જ કરવી, આથી વધારે કરવી નહીં. જે દેહ ધર્મ સાધન કરી શકાય છે, કેમકે મનુષ્ય દેહ છે એમાં ધર્મ સાધન વિશેષ કરવું કરી શકે છે. જે પશુના દેહમાં એટલું ધર્મ સાધન ન કરી શકે, નારકી અને દેવના દેહમાં પણ એવું ધર્મ સાધન ન કરી શકે, એટલા પૂરતી એ વાત છે. અને ત્યાં સનતકુમાર ચક્રવર્તીને તો વૈરાગ જ આવ્યો છે. તો ત્યારે આવ્યો વ્યાધિ છે કે કદાચ આયુષ્ય પૂરું થઈ જશે, પણ કોઈ સંજોગોમાં મારું આયુષ્ય વધારે હશે તો વ્યાધિ મટી જશે અને દેહાંત થશે નહીં, તો હવે પછીની જિંદગી મૂળ દશામાં પસાર કરવી છે. હવે આ સંસાર ભોગવવો નથી. એટલે ચક્રવર્તી હતા, એ પણ રાજપાટ છોડી દે છે. એટલો વૈરાગ એમને આવ્યો છે, અને એ સાચો વૈરાગ આવ્યો છે, એ ત્યાગ કર્યો છે. એ રીતે પાપ પરિણામ છે. એટલે વેદની કર્મના ઉદયને અનુસરીને પાપના પરિણામ વેદની પાપ પ્રકૃતિને બાંધે, સીધું ગણિત છે. વેદનીના ઉદયને અનુસાર પછી સાતા હો કે અસાતા હો, એને અનુસરીને પાપના પરિણામ થયા તો પાપમાં તો એક જ પ્રકૃતિ છે, અસાતા વેદની. વેદનીની બે પ્રકૃતિ, શુભ પ્રકૃતિ સાતાની અને અશુભ પ્રકૃતિ અસાતાની. એને પાપના પરિણામ થાય તો અસાતા જ બંધાય ને, સીધી વાત છે. શું એમ પરિણામ પાપના છે, માટે એ કારણ છે. અહીંયા એ લીધું છે કે સાતા અને અસાતાનો મૂળ કારણોમાં તો આ જીવે ઉદય આવે છે. એનું મૂળ કારણ તો એ છે કે આ જીવે ભૂતકાળમાં એ ભૂલ કરી છે, એ અપરાધ કર્યો છે અને એનો ઉદય આવ્યો છે. પણ હવે જો ભવિષ્યમાં ન બાંધવું, ન બંધાય એમ વિચારવું હોય તો શું એમને તો એ અસાતાના અણગમાને બદલે એમને વિચિત્ર પ્રકારની, વિલક્ષણ પ્રકારની આનંદ ને આશ્ચર્યમય વૃત્તિનો ઉત્પન્ન થાય છે. ચાલો બહુ સરસ થયું, આ અસાતા આવી એ સારું થયું, આ અસાતાના કાળમાં હું મારા સ્વરૂપમાં સ્થિર રહેવાનો વિશેષ પુરુષાર્થ કરી શકું. તેમનું વીર્ય વિશેષપણે જાગ્રત થતું, એટલે કે પુરુષાર્થ જાગ્રત થઈ જતો એમનો, કે આ અસાતાના ઉદયમાં હું મારા પરિણામ બગાડીશ તો નહીં, ઉલટાનો હું મારા સ્વરૂપની જાગૃતિમાં વિશેષ રહીશ. કેમ કે ભિન્નપણું ત્યાં અવલોકવાનો અવસર વિશેષ છે, ત્યાં ભિન્નપણું અવલોકવાનો અવસર વિશેષ છે. એટલે એવા મહાન પુરુષોને તો વિલક્ષણ એટલે જુદા જ પ્રકારની આનંદ અને આશ્ચર્ય સહિતની, સ એટલે સહિતની, આનંદ અને આશ્ચર્ય સહિતની વૃત્તિ ઉત્પન્ન થતી. આશ્ચર્ય થાય એવી, પોતાને આશ્ચર્ય થાય કે સહેજે મારી યોગ્યતા એવી છે કે મને આ સાધનનું જરાય દુઃખ નથી, હું મારા પ્રયત્ન માને પુરુષાર્થમાં બરાબર તત્પર. સાતા કરતા અસાતાનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે, અને તેમાં પણ તીવ્રપણે અસાતાનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે, જુઓ અસાતા થાય અને વળી વધારે અસાતા થાય ત્યારે તેમનો પુરુષાર્થ વિશેષપણે જાગૃત થતો. આત્માને પોતાના જ્ઞાન સ્વરૂપે અને અસાતાના ઉદયને જ્ઞાનથી ભિન્ન સ્વરૂપે ભિન્નપણે અનુભવ કરવાનો પુરુષાર્થ જાગૃત થતો, ઉલ્લાસ થતો, એટલે જોરથી એ પુરુષાર્થ આવતો હતો. અને એ પ્રકારે તીવ્ર પુરુષાર્થને કારણે તે સમય આત્માના કલ્યાણ માટે બીજા સમય કરતા અધિકપણે સારો છે એમ સમજાતો. આ તો સારું થયું. જેમ કોઈ માણસ ઘણો શ્રીમંત થઈ જાય તો એમ ઈચ્છે છે કે મારી મારો કોઈ લેણદાર તો હોવો જ ન જોઈએ. ભૂતકાળમાં જ્યારે મારી સ્થિતિ સારી નહોતી ત્યારે અનેક માણસોએ મને મદદ કરેલી, તો એને ગોતી ગોતીને પકડી પકડીને મદદ કરવા દેવા જાય છે. ભાઈ તમે મને યાદ છે કે એક વખત આટલી મદદ કરેલી, હવે એની સામે વ્યાજ શીખે મારે તમને આટલું પાછું દેવું જોઈએ. એવી રીતે અસાતાના ઉદયમાં વિશેષપણે પુરુષાર્થમાં આવીને પોતાનું આત્મકલ્યાણ વિશેષ કરી જનારા જીવોને અહીંયા મહાપુરુષ કહેવામાં આવ્યા છે. તો એને અસાતાનો ઉદય આત્મકલ્યાણમાં નિમિત્ત પડ્યો. ખરેખર તો પ્રતિકૂળતા જ એને આત્મકલ્યાણમાં અનુકૂળ નિમિત્ત થઈ પડી. અને બધા જ્ઞાનીઓનો અને મુમુક્ષુ જીવોનો આવા પ્રકારે પ્રયત્ન હોય છે, બીજા પ્રકારે એના પરિણામ બગાડતા નથી. આ એક અસાતાથી આત્મારથી જીવ કદી પણ ન ડરે એના માટે બહુ સારી વાત અહીંયા આવી છે. એને ડરવાનો પ્રશ્ન જ નથી. મારો તો આ વિશેષ કલ્યાણની તક છે. જેમ મોસમમાં કમાણી કરી લેવાની હોય એવી રીતે આત્મકલ્યાણ કરવાની મોસમ આવી છે એમ સમજે છે, અને પોતાનું વિશેષ આત્મકલ્યાણ કરી જાય છે. વિદ્યા કરે છે કોઈ કોઈ તો સાધકો.
જય